તારીખ 4/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 14
પ્રત્યક્ષપણો છે એ જેમ ઓલી ચીજ ભાવમાં લાવી ને ભાવમાં આવે છે એમ આ ભાવમાં આવે પોતાને પ્રેક્ટિકલ સાઈડ છે જ્ઞાનનો જે પ્રત્યક્ષ રસ છે એ ભાવમાં વેદાય બસ આનું નામ અનુભવ છે એનું નામ સ્વાનુભવ છે એનું નામ જ્ઞાનાનુભૂતિ છે એનું નામ આત્માનુભૂતિ છે એટલે આમ આપણે સાદી ભાષામાં એવું બોલાય છે કે આત્માનો અનુભવ કરવો આત્માનો સ્વાનુભવ કરવો આત્માનો અનુભવ કરવો આ વાત દીપચંદજીએ લીધી છે અનુભવ પ્રકાશનો કે ખરેખર સ્વાનુભવ શું છે કે જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદાય છે એ અનુભવ છે બીજું કાંઈ નથી ખોલીને મૂકી દીધી વાત કે જે પ્રત્યક્ષતાને સમજતા હોય અને એમાં જ્ઞાનની અતિન્દ્રિય પ્રત્યક્ષતા એ જ્ઞાનીને ભાવની અંદર એવી રીતે આવિર્ભાવ થઈ જાય છે કે પોતાના પ્રત્યક્ષ રસને જ વેદે છે એ વખતે એનું નામ અનુભવ છે
પ્રત્યક્ષ રસ એટલે આનંદ
પ્રત્યક્ષ જ્ઞાનનો જ્ઞાન પોતે સ્વરૂપ પ્રત્યક્ષ છે એનો રસ વેદવો જેમ ઓલું જોયું એમાં પ્રત્યક્ષતાનો રસ વેદાનો છે ચિત્ત તો ચિત્ત છે એ તો ફટાઈ જવાય એક બીજો દ્રષ્ટાંત લઈએ કે આ ક્રિકેટ રમાય છે ચાર જમાન બધે ચાલે છે આઠ આઠ કેમેરા મૂક્યા હોય ચાર દિશામાં ને ચાર વી દિશામાં એટલે ચાર ખૂણે ને ચાર કે બધે બધું આઠે આઠ દિશા કવર કરી લીધી પછી ઉપર જ મૂક્યા હોય નવ દસ પંદર જેટલા એને તો સાધનમાં કાંઈ તો નથી લાખો રૂપિયા ખર્ચે ત્યાં જોવાવાળાને એક જ એંગલથી દેખાય જે જગ્યાએ બેઠો હોય એને એક જ એંગલથી એ રમત દેખાતી હોય અને ટીવી ઉપર બધું દેખાડે સ્લો એની મૂવમેન્ટ પણ દેખાડે એને કેચ કર્યો એમાં દડો આવી રીતે આસ્તે 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 આમ એના હાથમાં આવ્યો હું ત્યાં ન જોવા મળે તો અહીંયા શું કરવા જાય માણસ છે અહીંયા ઘરે બેઠા પોતાના ચાર દિવાલમાં એવી ચીજ વધારે સારી દેખાતી હોય તો પછી પ્લેનમાં ઉડીને ત્યાં જવું આવવું ઘરની ઘર જેવી સગવડ હચવાય ન હચવાય અનુકૂળતા રહીએ ન રહીએ ગરમી ઠંડી લાગે સીઝન બીઝન બધું ક્યાંય અનુકૂળ નથી ત્યાં તો બહુ ગરમી પડે છે તો શું કરવા જાય છે એટલા પૈસા ખર્ચીને પછી ત્યાં ટિકિટ લઈને બેસતા
પ્રત્યક્ષતાનું આખું વાક્ય જ બદલાઈ ગયું
એનું નામ પ્રત્યક્ષ રસ છે પ્રત્યક્ષ રસ એટલે શું આ પ્રત્યક્ષ રસ છે ત્યાં પર ચીજનો પ્રત્યક્ષ રસ છે અહીંયા જ્ઞાનનો પ્રત્યક્ષ રસ છે
અહીંયા પછી સ્વરૂપ પ્રત્યક્ષ
સ્વરૂપ પ્રત્યક્ષ છે સહજ પ્રત્યક્ષ છે એના રસનું વેદન એનું નામ અનુભવ છે એ ઊંડી વાત છે પ્રકરણ જરા વિશિષ્ટ પ્રકારનું છે પ્રત્યક્ષતાનો અને પરોક્ષતાનો વિષય સારી રીતે સમજવા જેવો છે નહીં તો જ્ઞાન જ્ઞાન આપણે કરીએ જ છીએ આત્મામાં જ્ઞાન છે આત્મજ્ઞાન સ્વરૂપી છે જ્ઞાન જ્ઞાનની તો ઘણી વાતો ચાલે જ છે આપણે ત્યાં તત્વજ્ઞાનમાં તો આત્મજ્ઞાન ને તત્વજ્ઞાન ને સ્વરૂપ જ્ઞાન ને અનુભવ જ્ઞાન ને જાણવાનું જ્ઞાન ને અનેક રીતે જ્ઞાનની વાતો ચાલે છે જ્ઞાનનું પ્રત્યક્ષ પણ શું અને એનો રસ આવવો તે શું તો કે એનું નામ અનુભવ છે ખરેખર એને અનુભવ કર્યો છે દીપચંદજી તો બહુ શૈલી ઘણી પ્રેક્ટિકલ શૈલી છે અનુભવ પ્રકાશ બીજું છે કે પોતાના પરમેશ્વરનું દૂર અવલોકન ન કર પોતાને જ પ્રભુ સ્થાપ એટલે આત્મા સ્વરૂપે કરીને પરમેશ્વર છે એ કોકના ઘરની વાત નથી થર્ડ પર્સન નથી પોતે જ પરમેશ્વર પર સ્વરૂપ છે એમ જ્ઞાનમાં આવવું જોઈએ જો પોતે જ હોય તો દૂર પણ ક્યાં રહીએ, અંતર તો પારકાપણામાં છે, પરપણામાં છે, વિચારમાં પર રહીએ છે. અહીંયા કે છે કે અવલોકન કર, પોતાના સ્વરૂપે એનું અવલોકન કર અને શ્રદ્ધામાં સ્થાપી દે કે હું પરમેશ્વર છું. એ પણ
આમ કરું, મારે બનવું છે, એમાં હું જુદો અને જે બનવું છે તે
જુદો,
એમ બે પાર્ટી.
અથવા તો શું છે કે એમાં અંતર રાખે છે, પોતાને અને પોતાની વચ્ચે અંતરાય ઊભો કરે છે. છે એને કરવું શું, છે એને કરવું શું, કરવાનું કઈ નથી, નથી જોતો બીજું જોવે છે એના બદલે એને જોતો, શરીરને પોતા રૂપે જોવે છે. એ જોવાનું ફેરવી નાખતો, બસ આટલું વાત કરું છું. તું પોતે જ પરમેશ્વર પદ સ્વરૂપ છે, તું તને જો અને પોતાને પ્રભુ તરીકે સ્થાપ, એટલે તારી દીનતા છોડી દે. આ જે દીનતાનો કોમ્પ્લેક્સ છે એ આખો પોતાના પરમેશ્વર પદનું અવલોકન કરે તો સહેજે છૂટી જાય છે. ગુપ્ત ચૈતન્ય શક્તિને વ્યક્તપણે ભાવવાથી તે વ્યક્ત થાય છે. આ જે દીપચંદજીનો વચનામૃત છે એનો કોઈ દ્રષ્ટાંત જોવો હોય તો બહુ સ્પષ્ટ અને ચોખ્ખો દ્રષ્ટાંત 47 શક્તિ ઉપરના ગુરુદેવની પ્રવચન શૈલી છે. 47 શક્તિમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે જે શક્તિની વ્યાખ્યા કરી છે એ પણ આ જ ઢબથી કરી છે અને ગુરુદેવે એના ઉપર વિસ્તાર કર્યો છે. એટલે આચાર્ય મહારાજ જે કહે છે એ ખુલી નાખે છે વાત, એ શૈલીથી પ્રવચન કરીને. હું એમાં શું કહેવું છું કે ચૈતન્યની જે શક્તિ છે એ સામર્થ્ય રૂપે હોવાથી ગુપ્ત છે, ચકમકની અગ્નિની જેમ, દિવાસળીના કોપકામાં રહેલી અગ્નિની જેમ, કે કોઈને ખબર ન પડે કે આમાં અગ્નિ છે, અડે તો ઠંડુ લાગે, અગ્નિ ખરી કે નહીં, ન હોય તો વ્યક્ત થાય નહીં, પ્રગટ થાય નહીં, માટે છે પણ શક્તિ રૂપે છે અને દેખાતી નથી માટે ગુપ્ત છે, એવું જ આત્માની શક્તિનું છે. ઓકે, એને વ્યક્ત કરવાની પદ્ધતિ શું, કાર્ય પદ્ધતિ શું, અથવા એનો આવિર્ભાવ કેવી રીતે કરવો કે એને વ્યક્તપણે ભાવવું, વ્યક્તપણે ભાવવાની શૈલી એ છે કે એ શક્તિ વ્યક્ત થાય તો એ રીતે શક્તિને જોવી. બીજો દ્રષ્ટાંત, અગ્નિના એક તિખારામાં, તિખારો એટલે ચિનગારી, આપણે ગુજરાતીમાં તિખારો કહીએ છીએ, અગ્નિના એક તિખારામાં અગ્નિની શક્તિ કેટલી, આખી દુનિયાને બાળવાની શક્તિ છે. તિખારો નાનો છે પણ તિખારાને નથી જોતા, માણસ શક્તિને જોઈને પેટ્રોલથી એને દૂર રાખે છે, ગેસ તેલથી દૂર રાખે છે, અને તિખારાથી બાકસના બચ્ચાને પણ દૂર રાખે છે. કેમ કે જોઈ તિખારો પહોંચી ગયો ત્યાં તો એની શક્તિ વ્યક્ત થઈ જશે, તો વ્યક્ત થયા પહેલાં એને વ્યક્ત થયેલી જોવે છે, તિખારાને નથી જોતા. વ્યક્ત પણ એ શક્તિને જોવે છે. એક બીજો પદાર્થ છે એટલે જોવાની વાત છે, પણ સિદ્ધાંતમાં અહીંયા એમ કહેવું છે કે તારી એવી શક્તિને વ્યક્તપણે તું ભાવ, ભાવ એટલે ભાવના કર, એવો હું છું, એવો હું છું, હું આવો છું, હું આવો છું, એમ ભાવના માને.
ભાવના એટલે વારંવાર ઉપયોગ ને એ દિશામાં જ જો.
ભાવનાનો અર્થ એવો છે, વારંવાર ઉપયોગનું પાછું તો થાય છે, એના કરતાં જરા વધારે ખુલ્લી. બહુ માર્મિક ભાષામાં એવું બોલાય છે કે આ જમીનની અંદર જમીનના જુદા જુદા પ્રકાર હોય છે, એમાં ફળ બહુ થાય છે, અનેક જાતના ફળ થતા હોય. કેમ કે કાશ્મીરની જમીન એવી છે કે ત્યાં સફરજન થાય છે, આપણી બાજુ નથી થતા. મહારાષ્ટ્રની જમીન એવી છે કે ત્યાં દ્રાક્ષ બહુ થાય છે, નાસિકની આજુબાજુ પુષ્કળ થાય છે ને દ્રાક્ષ, તનબંધી. તો ત્યાં જઈને તમે પૂછો ખેડૂતને કે આ જમીનમાં કેમ આ તમે વાવો છો, તો કે આ જમીનના આ ઝાડ ભાવે છે. શું કે સાહેબ? હા, શું અમુક જમીન એવી હોય છે કે હજારો લાખો ગુલાબના છોડ મળે તમને જ્યાં જોવા, ત્યારે એમ કે ભાઈ આ જમીનને ગુલાબ ભાવે છે. શું કે એ ખેડૂતની ભાષા છે. અને આપણે સ્વાદની દ્રષ્ટિએ લ્યો કે ઢોકળા તો ઢોકળા છે, આઈટમમાં કોઈ એક આઈટમ નથી કહેતો ભાઈ મને તો એ ભાવે છે. હવે એ તો એ ચીજ તો ચીજ છે, પણ ભાવે છે એનો અર્થ શું?
સારી લાગે
એનું એ પ્રેક્ટિકલ સાઈડ જોવાય ને તમે. સારું લાગે છે એ તો સામાન્ય રીતે સારું લાગે માણસને, કે ભાઈ ગળ પણ છે એ બીજા કરતા સારું લાગે, મીઠાઈ વગેરે મિષ્ટાન છે, પણ ભાવે છે ને અર્થ જુદો છે. નામ પડે ત્યાં, નામ પડે ત્યાં, ભાવે છે એ ભાવે છે. એ ભાવવું એક એવી ચીજ છે કે જે ખૂબ રૂચે છે, ખૂબ ચાહના જેની રીએ છે અંતરથી એકદમ, એમ અહીંયા શક્તિને પણ ભાવવી છે. જેને ગુણપ્રિયતા કહેવામાં આવે છે, સદગુણ પ્રિયતા. જે ગુણીજન હોય છે, ગુણવાન હોય છે, એના પ્રત્યે બીજા માણસો અર્પણતા કેમ કરે છે? કે એ ગુણપ્રિયતા છે, એને ગુણ ભાવે છે, બીજામાં છે તો ભાવે છે, પોતામાં તો એ પ્રગટ થવાની ભાવના થાય એમાં ક્યાં નવી વાત રહી. ખરેખર તો એને પોતામાં પ્રગટ કરવા છે, પણ બીજામાં જોવે તો પણ એને અર્પણતા કરવાનું મન થાય, એનું નામ એને ગુણની ગુણ ભાવે છે. આ વિચાર
કેવલ જ્ઞાન, તો કેવલ જ્ઞાન જયારે પ્રગટ થાય તો એનું કેટલું વિશાલ
વર્તમાન જ્ઞાન નો પર્યાય છે જ્ઞાન સામાન્ય, એ કણિયો છે. જયારે એમાં શક્તિ ને ભાવે ત્યારે એની એની બેહદ સામર્થ્ય ને જોવે છે. જ્ઞાનના એક કણમાં જેમ તિખારામાં અગ્નિની શક્તિ જોવે છે, એમાં પ્રત્યક્ષ પણ જોવે છે.
જ્ઞાની એવી રીતે ભાવતા,
એવી રીતે ભાવે છે.
મોક્ષ શું કરે?
આહા એમ થાય છે,
વસ્તુ દર્શન છે,
વસ્તુ દર્શન છે.
આહા ભાવના થી થાય,
વસ્તુ ભાવમાં આવે છે એમ છે.
તો ગુરુદેવ ના અહામ પણ એટલું રહસ્ય છે,
એટલું ઊંડાણ છે,
એટલું ઊંડાણ છે.
એમ છે, સામાન્ય માણસ એમ થાય કે વાડી ફરી કેમ આમ આવતું હશે, પણ એમને જ્ઞાનમાં શું આવે છે જોવાની દ્રષ્ટિ હોય તો ખ્યાલ આવે એવું છે, એમ તો ખબર ના પડે. એમ થાય કે આવી પદ્ધતિ હશે વ્યાખ્યાન કરવાની, બહુ બધું એમ માણસ સમજે કે એવી પદ્ધતિ હશે. એ પદ્ધતિનો સવાલ નથી આયા, બહુ જ નેચરલ કોર્સમાં એમ થાય છે, સ્વાભાવિકપણે એમ થયું પડે.
અજ્ઞાની માટે કીધું છે, આમ કરવાથી આમ થાય, પછી આમ કરવાથી આમ થાય તો ત્યાં પેલા જ કરવાનું તો પેલા સૂચવ્યું છે.
આમાં શું છે કે આ જે એમને વચનો લીધા છે, ત્રણે સાથે લીધા છે જે જગ્યાએ, એ પોતે શું છે કે અનુભવ પ્રકાશ નામનો જે ગ્રંથ લખે છે ત્યારે પણ એમનો અનુભવ રસ વિશેષ આવિર્ભૂત થાય, એ સ્વાભાવિક છે. કે ઉપદેશ આપવા માટે લખે છે એવું નથી, પછી કહેવાય એવું બધું સમજાવવા માટે, ખરેખર એ હેતુ નથી, મુખ્ય હેતુ એ નથી. મુખ્ય હેતુ પોતાના આત્મરસને વિશેષ વ્યક્ત કરવાનો ત્યાં પ્રયોજન છે. એટલે પછી એમાં એ દ્રષ્ટિકોણ છૂટી જાય છે કે મુમુક્ષુને માટે કેમ કરવું, આના માટે કેમ કરવું. એ કોઈ ઉપદેશક હોય એને મુખ્ય દ્રષ્ટિકોણથી ઉપદેશ આપતા હોય તો એ સાવધાની રહે, પણ જ્ઞાનીઓ જ્યારે પોતાના આત્મરસમાં ને જ્ઞાન રસમાં ને મસ્તીમાં આવે ત્યારે પછી એ બધું બીજાને કેમ લાગશે એ વસ્તુ ભૂલી જાય છે. પછી દ્રષ્ટિકોણ નથી રહેતો. એટલે એ તો એમ કે છે હું આમ કરું છું, હવે તને સૂઝ પડે કઈ અને એમ કરી શકતો હોય તો કર, કે આમાં તો અમારો રસ વધે છે અને આ રીતે અમે પરિણમન કરીએ છીએ. બસ તને જોતા કાંઈ એમાંથી શીખી જવાય પરિણમન કરતા તો ધન્યવાદ, ન સમજાય તો બીજો કોઈ ઉપાય નથી. વસ્તુ તો સૂક્ષ્મ છે, અનુભવનો વિષય તો સૂક્ષ્મ છે, પણ એવી જે બધી સ્વાનુભવની અભિવ્યક્તિ હોય છે સૂક્ષ્મ ભાવોની, એમાં કોઈ સંસ્કારી જીવને સીધું અનુસંધાન થાય છે. એનું અનુસંધાન થઈ જાય, કેમ કે એને દાનીના નિમિત્તની જરૂર નથી. પૂર્વે સંસ્કાર લઈ લીધેલા છે અને આ ભાવનામાં આવ્યો છે, આત્માની શોધ ચાલે છે અને એમાં આવી રીતે આત્મા વ્યક્ત થતો વચનોમાં જોવાય છે, એને પૂર્વ સંસ્કાર સાથે એનું અનુસંધાન થઈ અને ભાવ ભાષણ આવી જાય છે. ભાવ ભાષણ આવે એટલે પુરુષાર્થ શરૂ થઈ જાય છે, સન્મુખતાનો અનુભવ સુધી પહોંચી જાય છે, પ્રગટ ભાવ ભાષણ ફરી ના આવે સીધું. એવા બધા પણ પ્રકારો કઈ જાતના એમાં પડે છે.
આજે સાંજે સાંજના ગુરુદેવની ટેપમાં આવ્યું ને કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક માહિતી જન્મ મરણ અને બંધ મોક્ષને કરતો નથી. પરમ ભાવ ગ્રાહક કહીને શું કહેવામાં આવે?
પરમ સ્વભાવને ગ્રહણનારો, પરમ ભાવ એટલે પરમ સ્વરૂપ, પરમ ભાવ સ્વરૂપ, પરમ સ્વભાવ સ્વરૂપને ગ્રહણ કરનારો.
શુદ્ધ નહીં પણ ત્યાં એ જ વસ્તુ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી કીધું, એનો ભી અર્થ
શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નું એવું સ્વરૂપ છે કે શુદ્ધ દ્રવ્ય દ્રવ્યનો જે ભાવ છે એને ગ્રહણ કરે છે, એટલે એનું વિશેષણ થયું. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, વિશેષણ શું અથવા એમાં વિશેષતા શું છે?
પરમ ભાવ
કે પરમ ભાવ ગ્રાહક છે. માત્ર શુદ્ધ સ્વરૂપ ને જાણે છે એમને, પોતાના પરમ શુદ્ધ સ્વરૂપ ને ગ્રહણ કરી લે છે એવો શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાય છે.
અજડત્વ
ચિત્તી શક્તિ નાસ્તિથી વ્યાખ્યા કરી કે જડના અભાવ જેનામાં છે એવી રીતે જડત ચીતી શક્તિ કહી. આમ તો ચીતી શક્તિ એટલે જેનામાં ચૈતન્ય છે તે ચીતી શક્તિ છે, એ અસ્થિથી એની વ્યાખ્યા છે. પણ એ નાસ્તિથી લીધું કે જેમાં જળપણાનો અભાવ છે તે ચીતી શક્તિ છે. જળપણાનો અભાવ કહો કે ચેતનપણાનો સદભાવ કહો, બંને એક જ વાત છે. એ તો અસ્થિ નાસ્તિથી એક જ વસ્તુનું કથન છે. જીવત્વ શક્તિ ને
ચીતી શક્તિ જુદી જુદી કેમ?
હવે એવું છે ને કે બે શક્તિને જુદી જુદી સમજવામાં તો ઘણી સૂક્ષ્મતા જોઈએ. એનું કારણ એવું છે કે એક શક્તિને પણ બીજી શક્તિનું રૂપ છે, એક શક્તિને બીજી અનેક શક્તિનું રૂપ છે, અનંત શક્તિનું રૂપ છે, છતાં બધી શક્તિઓ જુદી છે. હવે એમની અંદર શું છે કે દરેક શક્તિનું જે શક્તિ સ્વરૂપ છે એ સ્પેસિફાઈડ છે. જેમ કે જ્ઞાન છે એ સુખ સ્વરૂપ છે, પણ જાણવું એની સ્પેશિયાલિટી છે. જ્ઞાન અનાકુળતા સ્વરૂપ હોવાથી જ્ઞાનનું રૂપ સુખ છે. જ્ઞાનમાં હોવા પણ હોવાથી અસ્તિત્વ પણ જ્ઞાનનું રૂપ છે, કેમ કે એમાં છે પણ છે માટે. પણ એનો ગુણ કે શક્તિ છે એ જાણવાનો છે, અને અસ્તિત્વ શક્તિ જુદી છે. ત્યારે અહીંયા કોઈને તકલીફ થાય કે તો પછી અસ્તિત્વ શક્તિ ને જ્ઞાન શક્તિ ને જુદી જુદી કેમ થાપી? એટલા માટે કે બેની સ્પેસિફિકેશન જોવો તો એને સ્પેસિફાઈડ કરી શકાય છે કે આનામાં મુખ્ય શક્તિ જાણવાની છે, પણ એના રૂપ પાછા બીજી શક્તિ જેવા જ છે. એટલે બે એક લાગે અને છતાં છે બે. અસ્તિત્વ છે શક્તિ છે તે જ્ઞાન શક્તિ નથી, જ્ઞાન શક્તિ છે તે અસ્તિત્વ શક્તિ નથી. એથી વધારે શક્તિમાન શક્તિમાં આ પ્રશ્ન થાય એવો છે કે સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ બરાબર, અને લોકાલોક પ્રકાશક આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ. તો જ્ઞાન શક્તિ એક અને સર્વજ્ઞ શક્તિ પાછી બીજી? આ પ્રશ્ન મેં ગુરુદેવને કર્યો. સાહેબ આ આત્મામાં જ્ઞાન શક્તિ એક છે એ તો ઘણી વાર સાંભળ્યું છે, પણ આમાં તો બે શક્તિ કે છે? તો ખરેખર બે શક્તિ છે, જ્ઞાન શક્તિ જુદી ને સર્વજ્ઞ શક્તિ જુદી, તો કે આ બે છે. કેવી રીતે? તો એ જવાબ ન દીધો, કેમ કે એ વિષય એટલો સૂક્ષ્મ છે કે એ શક્તિનું સ્વરૂપ સમજતા આવડે એનું જ કામ છે. ભાષા તો કરી નાખી આચાર્ય દેવે જો સમજાય તો, પણ એ સમજવાનું પોતાને એંગલ હોવો જોઈએ, દ્રષ્ટિકોણ.
દસી શક્તિના સર્વદર્શિત્વ
એમ બે શક્તિ લીધી છે, એમ બે શક્તિ લીધી છે. અચ્છા, સુખ શક્તિ લીધી છે પણ ચારિત્ર શક્તિ જ નથી લીધી, એમ શ્રદ્ધા શક્તિ જ નથી લીધી. 47 ને શ્રદ્ધા નામની કોઈ શક્તિનું વર્ણન જ નથી કર્યું. આપણે જે શ્રદ્ધા ગુણની પર્યાય સમ્યક દર્શન દે છે, વ્યાખ્યા નથી કરે, શક્તિનું નામ નથી આવ્યું.
જેનાથી જન્મ મરણ દર્શનનો મૂળ છે, મૂળ દર્શન, મૂળ ધર્મ, ધર્મનો મૂળ છે, એની આ શક્તિનું વર્ણન નહીં
નથી કર્યું, પરિભાષા જ નથી કરી,
નથી પરિભાષા નથી.
દિગંબર આચાર્યને સમજવા જેવા તેવાનું કામ નથી.
ચારિત્ર ખલ્લુ ધમ્મો,
ચારિત્ર શક્તિ,
ચારિત્ર શક્તિ દર્શન વો ધમ્મો અસરનું નામ નથી.
ચારિત્ર જેવી ચારિત્ર શક્તિ નું કેમ વર્ણન નથી? તો કે સુખમાં ચારિત્ર આવી ગયું, જા એવી રીતે શ્રદ્ધા લઈ લીધી છે, બીજા ગુણમાં એક શ્રદ્ધા લઈ લીધી છે, પણ કે આમાં આવી જાય છે એમ કહેતા હતા. પણ એ તો પોતાનું ભાષે છે, એ બધું આવી જાય છે એટલે એમ ઠપકારી જ દેતા, એમ જ ભાષે છે એમાં. બહુ બહુ સૂક્ષ્મ વિષય છે. એવું એક શક્તિ ને અનંત શક્તિ નું રૂપ છે, એ સિદ્ધાંતિક રીતે બરાબર છે. કેટલીક શક્તિઓમાં એ સૂક્ષ્મમાં ન આવે એવી વાત છે. જેમ કે અસ્તિત્વ, અસ્તિત્વ શક્તિમાં આનંદ નું રૂપ કેવી રીતે છે, અને આનંદમાં જ્ઞાન નું રૂપ કેવી રીતે છે? ગુરુદેવ ને સામે આ પ્રશ્ન આવ્યો હતા, તો કઈ ભાવમાં આવતું નથી, કઈ જ્ઞાનમાં પકડાતું નથી. ન્યાય પકડાય છે કે એકને અનંત, એકનું રૂપ હોય તો અનંતનું રૂપ હોય, એક ગુણ ને બીજા ગુણનું રૂપ હોય તો અનંત ગુણનું રૂપ હોય. એમાં કેટલાક તો મળે જ છે, કેટલાક ને કેટલાક મળે છે, ને કેટલાકમાં કેટલાક નથી મળતા. ક્ષોપસમમાં તો કઈ આ સુધી કઈ જ્ઞાનમાં ચોખ્ખું નથી થતું, કઈ એમ જવાબ દેતો.
બધા ગુણમાં જ્ઞાનપણા રૂપ તો પછી હોવું જોઈએ.
પણ બધા ગુણ ચેતના રૂપે તો છે ને, ચેતનામાં જ્ઞાન ને દર્શન બે આવી જાય. બધા ગુણ ચેતન છે કે અચેતન છે? આત્માના બધા ગુણ ચેતન છે, તો જ્ઞાન દર્શન આવી ગયા કે ન આવી ગયા? ચેતનમાં ચેતન કહેતા જ્ઞાન ને દર્શન બે આવી ગયા.
જ્ઞાન નું મુખ્ય તો જાણપણા રૂપ સ્વભાવ.
હા, જાણપણા રૂપ સ્વભાવ.
જાણપણા રૂપ સ્વભાવ નો ત્યાં ક્યાં? ત્યાં તો અભાવ છે.
હા, એટલે એ આપણને સમજમાં આવવું મુશ્કેલ પડે, પણ એમ તો સ્વીકારવું જ પડે કે અસ્તિત્વ શક્તિ ચૈતન્ય અસ્તિત્વ છે કે જડ અસ્તિત્વ છે? આત્માને અસ્તિત્વ ગુણ સામાન્ય છે, પરમાણુ ને આકાશ ને છે, દ્રવ્ય ને અસ્તિત્વ છે, પણ આત્માનું અસ્તિત્વ એ ચૈતન્ય છે, જડ અસ્તિત્વ નથી. તો ચૈતન્ય કહે તો જ્ઞાન દર્શન નો એમાં સમાવેશ થાય છે, છતાં અસ્તિત્વ કેવી રીતે જાણે તો એ નહીં બેસે પાછું. એવો બધો વિષય છે. બુદ્ધિ એમ કેતા હતા ચોખ્ખું નથી થતું કે જ્ઞાનમાં, ન્યાયથી એમ જ છે કે ભલે આપણને જ્ઞાનમાં એનો ભેદ નથી ભાસતો, પણ અભેદપણે જ્ઞાનમાં આવે છે બરાબર છે, એમાં ફેર નથી. અભેદ જ્ઞાનમાં આવે છે સાચું છે, ભેદ તો એટલો જ્ઞાનનો ઉઘાડ ન હોય તો ન પકડે. અભેદ જ્ઞાનમાં તો મતિશ્રુતનો વિષય કેટલો, કેવળ જ્ઞાન જેટલો. હા, જેટલો કેવો જ્ઞાન નો વિષય છે એટલો જ સમ્યક મતિશ્રુત જ્ઞાન નો વિષય છે, પણ અભેદપણે. હા, બધા ભેદ પ્રભેદ કેવો જ્ઞાનમાં જણાય, શુદ્ધ જ્ઞાનમાં ન જણાય. સૂત્ર છે તત્વ સૂત્રમાં, શું સૂત્ર છે યાદ છે તમને? તમને યાદ નહીં છે? આવી રીતે છે, કોઈ ટૂંકું સૂત્ર છે, બે જ શબ્દનો સૂત્ર છે, એનો અર્થ થાય છે. પેલા કેવળ જ્ઞાનનો વિષય લીધો છે અને મતિશ્રુતનો પણ એટલો છે એમ કરીને ટૂંકું કરી નાખ્યું છે. અભેદપણે છે, બધા ભેદ ન જણાય, પણ છે દ્રવ્ય મતિશ્રુતમાં સ્વીકાર્યા કે નહીં? જ્ઞાનનો વિષય છદ્ર છે. છદ્રમાં બધા ભેદ પ્રભેદના ગુણધર્મોના કેવળ જ્ઞાનને જણાય છે, અહીંયા બધા નથી જણાતા, પણ વિષય તો છે છદ્ર.
અભેદપણે જીવ દ્રવ્યમાં કેવી રીતે અભેદપણે છાય દ્રવ્યનો જ્ઞાન?
અભેદપણે એટલે શું કે ભેદ નહીં તે અભેદ. અહીંયા જેમ કે આકાશ છે એનું સ્વરૂપ સમજાય છે શુદ્ધ જ્ઞાનમાં, બરાબર, પણ આકાશના અનંત ગુણ નથી સમજાતા. જીવનું સ્વરૂપ સમજાય છે જ્ઞાનમાં અભેદપણે, પણ જીવમાં કેટલા અનંત ગુણ નથી સમજાતો શુદ્ધ જ્ઞાનમાં. એમ અભેદપણે જ્ઞાન સમજમાં આવે છે, ભેદપૂર્વક જ્ઞાનમાં એનો એ પદાર્થ નથી આવતો.
ગુરુદેવના પ્રવચનમાં એવું હતું કે જીવને અનંત સાધારણ ગુણ છે અને અનંત વિશેષ ગુણ છે. વિશેષ ગુણો પણ અનંત છે,
અનંત છે, અને સામાન્ય પણ અનંત છે, બે અનંત છે. દ્રવ્યના ધર્મો અનંત છે, ગુણના ધર્મો અનંત છે, અને પર્યાયના ધર્મો અનંત છે.
ત્યાં તો એમ સમજ્યું ને, સ્વ અને પરનું જ્ઞાન અભેદ પણ આવે છે, એટલે પરનું જ્ઞાન પણ અભેદ પણ આવે છે.
પરમાં બધા પરના બધા ભેદો નથી,
ભેદો ને અભેદ
પર તે પર એમ સ્વ તે સ્વ એવી રીતે. સરવાર સિદ્ધિમાં શેની ચર્ચા થાય છે? આની બધી ચર્ચા થાય છે,
બરાબર,
ભેદ પ્રબોધિને સૂક્ષ્મતાને.
અનંત ગુણ, અનંત પર્યાય, અનંત ધર્મો, એક એક પર્યાયના
તેત્રીસ સાગર ઓછા પડે એટલી અનંતતા છે. તેત્રીસ સાગર ઓછા પડે થઈ શકતો હોય તો અનંત સમય જોઈએ, તો અસંખ્ય સમય ના ઉપયોગ ને કેટલો સમય જોઈએ? અનંત કાળ જોઈએ.
કહેવાય છે ને પ્રયત્ન પૂર્વક નિશ્ચય ની વાત કરવી, તે જ્ઞાની જ્ઞાનીઓ ત્યાં તો બધા જ્ઞાનીઓ જ છે. સરવાળ સિદ્ધિમાં તે જે ચર્ચા કરતા હતા ત્યારે એ રીતે આત્માને જોતા જ હશે બધા.
એટલી
બધી રીતે આત્માને ભાવ ભાવીને જોતા.
ડોક્ટર ચર્ચા કરે તો એને વિષય તો સામે જ હોય ને, બોડી ડિસેક્શન કરેલા છે એનેટોમીનો વિષય ચાલતો હોય તો એને તો બધું બીજા ખ્યાલ આવે ને. દર્શન ભાવની ગાંઠ દર્શન પરિસર વગર ગળતી નથી. અહીં શ્રદ્ધાનું બળ કહી શકાય. પરિસર એટલે કેવો પરિસર? પરિસરનો આપણે જે અર્થ કરીએ છીએ ને, કે જે દુઃખદાયી હોય તેને પરિસર કહીએ છીએ, અથવા જે પ્રતિકૂળતા રૂપ હોય તેને પણ પરિસર કહીએ છીએ. કેમ કે રાત છે અને ખૂબ ઠંડી પડે છે, એટલી બધી ઠંડી પડે છે કે માણસ ગરમ કપડાં પહેરે તો પણ ઠંડી સહન કરવી મુશ્કેલ પડે. તો નિર્વસ્ત્ર દશામાં તો, અને એ જંગલમાં પાછો મકાનનું પણ સંરક્ષણ નહીં કે હવાને રોકે, તો એ એમ કહેવાય કે કુદરતી પરિસર છે. ત્યારે રાતને કુદરતનો પરિસર છે, ઋતુનો કોપ છે. એમ અહીંયા શ્રદ્ધા પ્રગટ નથી થઈ એનું દુઃખ છે, દર્શન પરિષદ એટલે આત્મશ્રદ્ધા પ્રગટ નથી થઈ, એને લઈને જે દુઃખી છે એને દર્શન પરિષદ કહેવામાં આવે છે. એવી એક ભૂમિકા મુમુક્ષુને જીવનમાં આવે છે.
શરૂઆતથી જે સર્વ પ્રકારના મોહાશક્તિથી મૂંઝાય છે એ આ વાત કઈ,
એ એક બીજું પડખું છે કે સામાન્ય રીતે મોહના નિમિત્તભૂત પદાર્થોનો સંયોગ થાય ત્યારે સંસારી જીવને રસ આવે છે, મોહ સહિતના પરિણામમાં રસ આવે છે. એક મુમુક્ષુ જીવ એવો છે કે એને રસ આવવાને બદલે મૂંઝવણ થાય છે, એની યોગ્યતા બતાવી છે કે આની એક ક્વોલિટી જુદી થઈ ગઈ, ઉલટાને એને મૂંઝવણ થાય છે રસ આવવાને. ત્યારે એવા જીવની દ્રષ્ટિ ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે, એટલે ગુણને સદગુણને ચાહે છે, ગુણ પ્રાપ્તિના ઉપાય શોધે છે, એને દર્શન મોમાં બતાવે છે. અહીંયા તો એટલું કેવું છે કે સમ્યક દર્શનના અભાવમાં જે વિયોગનું દુઃખ જેને કહેવાય છે, સમ્યક દર્શનનો સંયોગ ન થયો પણ વિયોગ રહ્યો તો એનું જે દુઃખ છે એને દર્શન ફરી શકે. છોકરાને એક ચીજ ન મળતી હોય તો રડે છે, એમાં સમ્યક દર્શન નથી મળતું તો રડે છે. નાની પણ નાની થયા પહેલા રડ્યા હોય છે, પછી જ્ઞાની એમ કહે છે.
સ્વરૂપ નિશ્ચયનો ઉદ્યમ ચાલતો હોય તે વખતે આ પ્રકરણ છે, આ સ્વરૂપ નિશ્ચય પછી નું વાત છે.
પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયુક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તેને એટલે આત્માને જીવને તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસ જાગતો નથી, માટે અરસ છે. આ ચોથો બોલ છે. તો એમ કેવું છે કે જે ભાવેન્દ્રિય છે એ સૂક્ષ્મ જ્ઞાન છે, અને એક એક ઇન્દ્રિયને લીધું એટલે રસને ચાખવા સંબંધી કે વિરો રસ છે, ખાટો રસ છે, ખાળો રસ છે, એવો રસનું જ્ઞાન જે સૂક્ષ્મ જ્ઞાનથી થાય છે એ બહિર્મુખ જ્ઞાનનો પર્યાય છે. બાહ્ય પદાર્થોને સન્મુખ થઈને તે વિષયનું જ્ઞાન કરે છે, એવો જે સૂક્ષ્મ ભાવ તેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે.
આપણે જે જ્ઞાન વિશેષ કહીએ છીએ એ
જ્ઞાન વિશેષ છે, એ હા જ્ઞાન વિશેષ છે. એ જ્ઞાન વિશેષમાં ઘણા પ્રકાર છે, એમાંનો આ એક પ્રકાર છે. કેવળ જ્ઞાનમાં પણ જે અનિજ્ઞેયો પ્રતિબિંબિત થાય તે પણ જ્ઞાન વિશેષ કહેવાય, પણ આ એ જ્ઞાન વિશેષનો આ પ્રકાર છે. એટલે અત્યારે એ વિષય લક્ષમાં નહીં લેવો, અત્યારે ચાલતી વાત શું છે એ વિષયને લક્ષમાં લેવો, નહીં તો શું છે એકમાં બીજી વાત તમે સમજવાનો અંદરમાં વિચારણામાં જશો એટલે આ વાતનો હેતુ નહીં સમજાય. જ્યાં જે વાતની વિવિક્ષા અથવા કહેવા ધારે અહીંયા શું કહેવા ધારે છે એ અત્યારે લક્ષમાં લેવાનું. કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો, સ્વભાવ એટલે પરમ પારિણામિક ભાવ આત્મ સ્વરૂપ, પોતાનો સ્વભાવ એટલે જે ત્રિકાળી સ્વભાવ છે, નાયક સ્વભાવ છે એ હું છું એ દ્રષ્ટિથી જો જોવામાં આવે તો મને ક્ષોભસમ ભાવ નથી. પારિણામિક ભાવમાં ક્ષોભસમ ભાવ નથી, પારિણામિક ભાવ ક્ષોભસમ ભાવ સ્વરૂપે નથી, ક્ષોભસમ ભાવ પારિણામિક ભાવ સ્વરૂપે નથી. એટલે એ ભાવનો પણ પોતાને અભાવ હોવાથી પોતે ભાવેન્દ્રિયનું આવલંબન લઈને રસ ચાખે છે એમ નથી, સ્વભાવથી ભાવેન્દ્રિય દ્વારા રસ ચખાતો નથી. કેમ કે સ્વભાવ છે એ તો ત્રિકાળી સ્વભાવ છે,
અને ભાવેન્દ્રિય છે એ તો બહિર્મુખ જ્ઞાન નો પર્યાય છે, એ આત્મા નથી. જીવ આ છે, પેલો જીવ નથી, અનાત્મા છે. જેમ ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી,
ભાવેન્દ્રિય
નથી તો પછી સ્વભાવ ને ભાવેન્દ્રિય નથી તો સ્વભાવ ભાવેન્દ્રિય દ્વારા કેવી રીતે રસ ચાખે?
રસ ચાખતો જ નથી,
ચાખતો જ નથી. એ તો કે છે કે રસ ચાખતો નથી, એમ શબ્દ છેલ્લા છે કે રસ માટે રસ ચાખતો નથી, માટે અરસ છે, માટે આત્મા અરસ છે. આ નંબર 4.
સ્વભાવ લિયા જો જ્ઞાન સામાન્ય કો લિયા છે, નહીં નહીં કરકે જ્ઞાન સામાન્ય કો પકડને હો કા
નહીં. અહીંયા ત્રિકાલી સ્વભાવ સામર્થ્ય કી વાત હૈ, સ્વભાવ મેને ત્રિકાલી સામર્થ્ય અનંત ગુણ, અકેલા જ્ઞાન સામાન્ય નહીં, જિસમે અનંત ગુણ હૈ. જો આત્મ સ્વરૂપ હૈ, પરમાત્મા પદ સ્વરૂપ હૈ, પરમ પારિણામ ભાવ સ્વરૂપ હૈ, જિસમે અનંત ગુણ સમાવિષ્ટ હૈ. એસે
તો પ્રયોગ કે દ્રષ્ટિકોણ સે દેખેંગે,
હે?
પ્રયોગ કે દ્રષ્ટિકોણ સે દેખેંગે
ઇસકો, પ્રયોગ કે દ્રષ્ટિકોણ સે દેખે તો એસી બાત હૈ કે મે ત્રિકાળ પરમ પારિણામ ભાવ સ્વરૂપ હું, એસા સ્વરૂપ આશ્રય કરને પર ભાવેન્દ્રિય કી પ્રવૃત્તિ હોતી હી નહીં. સ્વરૂપ આશ્રય મેં તો ભાવેન્દ્રિય કી પ્રવૃત્તિ હોતી હી નહીં. ઓર જિસકો સ્વિકલ્પ દશા મેં ભાવેન્દ્રિય કી પ્રવૃત્તિ જ્ઞાની કો હોતી હૈ, ઉસ જ્ઞાની કો અંતરંગ મેં સ્વરૂપ આશ્રય વર્તતા હૈ. ઇસલિયે સ્વરૂપ કો હી વો અપને રૂપ જાનતા હૈ, ભાવેન્દ્રિય કો અપને રૂપ નહીં જાનતા હૈ, ક્યોંકિ ઉસકો વિરુદ્ધ હૈ, ઇસલિયે વો વિરુદ્ધ મેં જાતા હૈ, ઇસલિયે વો અપને મેં નહીં આતા. અપના અંશ હોને પર ભી અપને અપના અપના સ્વરૂપ નહીં, અપને સે વિરુદ્ધ હૈ, અપના સ્વરૂપ નહીં. એસે
આવાદી કદી શ્રી ગાથામાં કરી તો અહીંયા એની વિશેષતા છે.
બીજી આગળની ગાથાઓમાં કહેશે, પણ કહેવામાં જુદા જુદા પડખે થી એક જ વાત ને કહેવાય છે. એટલા માટે જુદા જુદા પડખેથી એક જ વાત શાસ્ત્રકાર કહે છે, આચાર્યો કહે છે કે અનેક જીવો અનેક પડખેથી ભૂલેલા છે, બધા જીવો એક પડખેથી નથી ભૂલેલા. શાસનની અંદર આવનારા જીવો અનેક પડખેથી ભૂલો કરે છે, તો બધા પડખેથી એની ભૂલો સાફ થઈ જાય એવું શાસનને લક્ષ્યમાં રાખી અને શાસ્ત્ર રચના થતી હોય છે. અને એવો વિશાળ ક્ષેત્રક્ષમ અને વિશાળ બૌદ્ધિક અભિગમ જેનામાં હોય છે એવા મુનિરાજ ને આચાર્ય પદ મળે છે. શાસન ને ચલાવવાની વિશાળતા અને બુદ્ધિમત્તા અને વિચક્ષણતા અને વિલક્ષણતા આચાર્યોની અંદર હોય છે.
એમાં પણ જીવો પ્રત્યે કારુણ્ય વૃત્તિ દર્શન થાય છે.
શાસનના જીવો પ્રત્યેની કારુણ્ય વૃત્તિ છે, કેમ કે એ તો નિષ્પ્રહ છે. નિગ્રંથ મુનિરાજો તો નિષ્પ્રહ છે, એમને એમની પાસે સંપત્તિ હતી એનો ત્યાગ કર્યો, એ રાજા મહારાજાઓ હતા અને માન પુષ્કળ મળતું હતું તો એનો ત્યાગ કર્યો, સમાજ છોડીને જંગલ માર્યા, તિલતુષ માત્ર પરિગ્રહ રાખતા નથી અને એને લઈને નિષ્પ્રહતા એમની પ્રસિદ્ધ છે. નિષ્ફળતા સાબિત કરવાની જરૂર નથી, નિષ્ફળતાની મૂર્તિ જ છે. એટલે એમને તો એમને જો શાસન માટે પ્રવૃત્તિ કરી હોય તો એટલી કારુણ્ય વૃત્તિથી કરી છે. એને સમાજમાં માન સ્થાનનો પ્રશ્ન આચાર્યો અને મુનિઓને નિર્ગ્રંથોને હોતો નથી. એટલે તો ગુરુદેવ કહે ને
કે એ લોકો આ તો લગ્ન મુનિ રાજ તો બાદશાહની દરકાર નથી કરતા, સમાજની નથી કરતા, બાદશાહને કરતા નથી. કેમ કે એને એને અપેક્ષા નથી. તકલીફ કોને છે? જેને અપેક્ષા એને દબાવવું પડે. બરાબર, જેને કોઈ અપેક્ષા નથી એને દબાવવાનો પ્રશ્ન નથી. એ તો સત્ય આમ છે. કોણ માનશે, કેટલા માનશે, સમાજમાં સંતુલન રહેશે કે નહીં? ગુરુદેવ આ બધું શબ્દ બોલતા હતા. સમાજમાં સંતુલન રહેશે કે નહીં, સમાજ સાંભળી શકશે કે નહીં, કાંઈ નહીં. આ કીધું દાંડી પીટીને, સિદ્ધાંત મૂક્યો દાંડી પીટીને. આવો અહીંયા જરા બહેનોને સંભળાતું હતું ઓછું પાછા ના ભાગમાં ફરિયાદ આવે પછી આ થયો કન્સ્ટ્રક્શન બદલી.
તો અત્રિકાલી સ્વામી વાત છે સામાન્ય જ્ઞાન, મતલબ પર્યાયમાં જે સામાન્ય
પારિણામિક ભાવની દ્રષ્ટિથી જો એમ કેવું છે. બરાબર, પછી ઓલું જે વાત આવશે ને એમાં જ્ઞાન સામાન્ય નો વિષય હવે આવે છે.
પાંચમો બોલો.
એ પાંચમો બોલો. સકળ વિષય આજની કથા ચાલી ને એના ઉપર થોડું સ્પષ્ટીકરણ આવી છે. સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી હવે આ જ્ઞાન સામાન્ય સદ્રશ સ્વભાવ છે ત્રિકાળી એમ કે છે. તે બધા વિશેષોમાં સાધારણ એટલે સામાન્ય, સાધારણ એટલે કોમન ફેક્ટર, સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ. હવે એ કેવું છે? સામાન્ય કે સંવેદન પરિણામ રૂપ છે, એમાં વેદન છે. એ ખરેખર તો જ્ઞાન સામાન્ય જ્ઞાન વેદન રૂપ છે, અને જ્ઞાન વેદન જ્ઞાન સામાન્ય રૂપ છે.
સામાન્ય ને વેદન
બસ આ એક વિષયમાં ઊંડા ઉતરવા જેવો વિષય છે કે જે જ્ઞાન સામાન્ય છે એ તો સામાન્ય એક શબ્દ થયો, એનો વાચ્ય ક્યાંથી પકડાય છે? તો કે વેદન થી પકડાય છે. કારણ કે વિશેષો તો છે નહીં,
વેદન તો પર્યાય છે.
હા, વેદન તો પર્યાય છે, પણ એ સામાન્ય પર્યાય છે એમ કેવું છે. એક જ પર્યાયમાં વિશેષ પણ છે અને સામાન્ય પણ છે.
પરમાણુ પર્યાય, પરમાણુ કરતી પર્યાયમાં જે સામાન્ય છે,
એક જ જ્ઞાનના ઉપયોગમાં. ચાલો હવે ફરીને એક જ જ્ઞાનના ઉપયોગમાં, જ્ઞાનના વ્યાપારમાં જ્ઞાન વિશેષ પણ છે અને જ્ઞાન સામાન્ય
પણ
છે. એ પછી બીજી વાત છે. આ તો પહેલા તો સામાન્ય વિશેષ પણ નક્કી કરાવીએ કે સામાન્ય વિશેષનું સ્વરૂપ શું, કે જે જ્ઞેયની આકૃતિઓ ઉપયોગમાં ઉત્પન્ન થઈ તે જ્ઞાન વિશેષ છે, એટલે એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વિશેષને જ્ઞેયાકાર જ્ઞાન કહે. સર્વા સ્થિતિમાં આપણે જે સૂત્ર લીધું હતું ભાવનગર ચર્ચામાં, અને જ્ઞાનાકાર જ્ઞાન છે તે જ્ઞાન સામાન્ય છે. નહીં, વસ્તુનું સ્વરૂપ છે.
આ ભેદ જ બરોબર સમજાયો છે. આ ભેદ જો સમજાઈ જાય
તો સ્વભાવ સુધી લિંક લાગી જશે. તો જ્ઞાન વિશેષ સમજવામાં આવે છે, કેમ કે જ્ઞાનમાં અનેક આકૃતિઓ ઉત્પન્ન થાય છે, માટે એ અનુભવથી સમજાય છે. પણ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન પકડાતું નહીં હોવાથી, અથવા તિરોભૂત રહેતું હોવાથી, એને મોક્ષુ જીવ સરખી રીતે સમજી શકતો નથી. અહીંયા થોડીક એને તકલીફ છે. પણ એ તકલીફ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી ઈ દિશાનો પ્રયોગ અને પ્રયત્ન ન થાય ત્યાં સુધી છે. કોઈ અશક્ય ને અસંભવિત નથી.
પ્રયોગ કરવા માટે બહુ સીધી વસ્તુ છે, વર્તમાન પરિણામ રૂપ છે, એટલે બરો પકડાયું
છે, પરિણામ રૂપ છે, વ્યક્ત છે. હવે આપણે ફરીને લઈએ પાંચમો બોલ. સકળ વિષયોના વિશેષોમાં સાધારણ, બધા વિષયો છે એ બધા વિષયોના જે વિશેષો થાય છે એમાં પણ એક સામાન્ય સાધારણ છે, કોમન ફેક્ટર છે. એ કેવું છે? કે તે એક જ સંવેદન પરિણામ રૂપ છે. પરિણામ રૂપ લીધો એટલે અહીંયા કોઈ એલો પારિણામિક ભાવનો લઈ ન જઈએ. એ જ્ઞાન સામાન્ય છે. એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી, એટલે પરિણામી ભાવનો સ્વભાવ આવો છે. કેવો? કે જે જ્ઞાન સાધારણ કે સામાન્ય રૂપ છે અને જે સંવેદન રૂપ છે એવો મૂળ સ્વભાવ છે. એટલે અહીંથી સ્વભાવનું ગ્રહણ થાય છે. જો સંવેદન રૂપ જ્ઞાન સામાન્ય તો એ કાળે વેદ જ્ઞાનનો પ્રયોગ સફળ થયો, સમજી ગયો, અને એ જ કાળે સ્વભાવનું લક્ષ્ય થવાનો અવસર આવી ગયો એમ સમજો. આ મહત્વનો મુદ્દો છે. એટલે આપણે ત્યાં ચર્ચામાં વિશેષ આ વાત લઈએ છીએ એનું કારણ છે. ભાવનગરના સ્વાધ્યાયમાં આ વિષય વધારે ચાલે છે, જુદી જુદી કથાઓમાંથી, જુદા જુદા વચનામૃતોમાંથી.
કારણ શુદ્ધ કરીએ પણ આને કેવી
નહીં, એ જુદી જ વિષય છે. એ તો ત્રિકાળીનો વર્તમાન અંશ છે, આ તો પરિણામ રૂપ છે. એવો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામ ને પામીને રસ ચાકતો નથી, કેમ કે કેવળ એક રસવેદના પરિણામ તો વિશેષમાં જાય છે. અને આ તો સાધારણ ની હું વાત કરું છું, સ્વભાવ તો સાધારણ જેવો છે. માટે પણ આત્મા મૂળ સ્વરૂપે રસને ચાકતો નથી. બીજું શૈલી કરી છે,
બહુ સરસ વાત, બહુ મને પ્રયોજનભૂત વાત આજે પાછા બોલી.
ગુરુદેવ તો આ ગાથાનો બહુ રસ છે, 49મી ગાથાનો બહુ રસ. એક નિર્ણય આજના દિવસે કર્યો છે કે ગુરુદેવે જે જે ગાથાઓમાં પોતાની ભાવના વ્યક્ત કરી હતી ચારે પરમાગમોમાંથી, એ કથાનો આખો લિસ્ટ લઈ લેવાના છે. જીતુભાઈ પાસે છે, જીતુભાઈ મોદી પાસે છે, બીજા પણ ઘણા મોક્ષો પાસે છે. એના માટે પૈસા પણ જાહેર થઈ ગયા તમારે, એ કામ હજી સુધી થયું નથી. આપણે વિતરાગ પ્રશ્નમાં એ કામ કરવાનો નિર્ણય આજે કર્યો છે. ગુરુદેવના મહત્વની ગાથાઓ પરના જે પ્રવચનો છે, જે એમણે પોતે સર્ટિફાઈડ કર્યા મહત્વની ગાથા તરીકે અને મહત્વના વિષય તરીકે, એમાં 38 ગાથા છે, 49 ગાથા. છઠ્ઠી ગાથાથી શરૂઆત કરીએ તો છઠ્ઠી ગાથા છે, 11મી ગાથા છે, પછી 15મી છેકની મને ખબર નથી, 17મી મને ખબર નથી, પણ 38મી છે એ મને ખબર છે, પછી આ 49મી છે એ મને ખબર છે, પછી 73મી છે એ મને ખબર છે, ત્યાં સુધી 144મી પણ છે. એવી રીતે 320 જયસેના ચાર પણ છે. બીજી કઈ કઈ વચ્ચે છે બહુ ખબર નથી, યાદ નથી, પણ ઘણા વર્ષ થઈ ગયા, 72 વર્ષ થઈ ગયા. અને 47 શક્તિઓ છે, એટલો સમયસારનો વિષય છે. એવો તો 47 નયો અને 172 અને એવો પ્રવચન સારનો છે, એવો નિયમ સારને 38 ને 50 ને એવો છે. એ બધા વિષયનું જેટલું ગુરુદેવે વિકલ્પ હતો તે ગુરુદેવને, એ વિકલ્પને આપણે સાર્થક કરવાનો નિર્ણય કર્યો છે. હવે પછી પરિપત્ર 12 પાસે અને એ અંગેનો લખનારા તૈયાર કરનારા, આપણી પાસે અત્યારે કોઈ વ્યવસ્થા નહીં હોવાથી વ્યવસ્થા ઊભી કરવાનો પણ એક આપણે નિર્ણય કર્યો છે. ફંડ નથી તો ફંડ ઊભો કરવાનો પણ નિર્ણય, પણ કામ કરવાનો નિર્ધાર કર્યો છે. એક વાત છે, થવું ન થવું કુદરત ને આપી છે, આપણો નિર્ધાર છે કામ કરવાનો. આ એક કામ આજના દિવસે સંકલ્પ કર્યો છે.
ટેપ ઉપર
ટેપ ઉપરથી પ્યોર વર્ડ ટુ વર્ડ પહેલા લખાવી લેવાનું, એના ઉપરથી પછી સંકલિત કરવાનું. એવી જ એક પદ્ધતિ જે પ્રવચન રત્નાકરની પદ્ધતિ છે, એ જ પદ્ધતિથી તે. પણ આના ઓછામાં ઓછા 3 ભાગ થશે, વધુ વધુ 4 ભાગ થશે, કેમ કે 47 નહીં એક વોલ્યુમ થશે, 47 શક્તિનું એક વોલ્યુમ થશે, 2 વોલ્યુમ તો થવાના છે. ત્રીજું બાકીની ગાથાઓનું એક વોલ્યુમ થાય કે 2 વોલ્યુમ થાય કહી શકાય નહીં અત્યારે, સંકલન થવા ઉપર આધારિત છે. મારો અવાજ ધીમો આવ્યો, તમને સંભળાશે પાછળ. સવારે સવારે જ નિર્ણય કર્યો છે, અત્યારે જાહેર કર્યો, મંદિર જતા જતા રસ્તામાં નિર્ણય કર્યો આ એક કામ કરવું આપણે વિતરાક ટ્રસ્ટ.
જીતુભાઈ મોદી નું પૂછ્યું તો ઓલા કીધું ગુરુદેવ નો ઘણો વિકલ્પ રહેતો હતો,
આ વિષયને ગ્રંથાકાર કરવા માટે ગુરુદેવ નો ઘણો વિકલ્પ રહેતો હતો, અને ગુરુદેવ ના ભાવ જોઈને ડોનેશનો પણ જાહેર થયેલા છે એમાં. ત્યાર પછી આવા કામ નહોતું થતું એટલે શાંતિભાઈ ઝવેરી એકવાર મને મજાતા કે મેં તો 70,000 રૂપિયા આ નિમિત્તે આપ્યા છે, ટ્રસ્ટને કામ ન કરવું હોય તો મારા 70,000 પાછા આપો તો હું બીજા પાસે કરાવું. ટ્રસ્ટમાં તો ડોનેશન લીધેલું પાછું આપવાનું કોઈ પ્રોવિઝન નથી, એટલે હાથ ઊંચા કરવા પડ્યા ભાઈ પાછા આપવાની તો પરિસ્થિતિ. આમ થાય તો સારું, એ તો ભાવના કોઈ પણ મુમુક્ષુ ન હોય એ સ્વાભાવિક છે. આ તો ગાથાના અનુસંધાનમાં વાત યાદ આવી હતી, ગાથા બહુ સારી ગાથા છે, અધ્યાત્મના રહસ્યો ખુલે એવી આ ગાથા છે.
એટલે જ્ઞાનની એક ચાલતા પર્યાયમાં સમાન અને વિશેષ બે ભાગ છે, આ ગાથામાં સ્પષ્ટ થાય.
ચોખ્ખું છે ને, ચોખ્ખું છે. અરે કેટલી જગ્યાએ દેખાડીશ તમારે જોવું હશે તો, આ ગાથામાં છે ને ઘણી જગ્યાએ છે,
પરવેદન ત્યાં છે
ને. ચોખ્ખી વાત લીધો ને કે વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ છે, સાધારણ છે એ એક સંવેદન પરિણામ રૂપ છે, ચોખ્ખું પડ્યું છે.
અજ્ઞાન અવસ્થામાં આજ સુધી જેટલા પરિણામ મળ્યા એ બધા ખોટા જ છે, આત્માના એક કઈ નથી એમ થાય ને.
આત્માથી વિરુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ જાતિના ભાવો છે, આત્માના પરિણામ હોવા છતાં સ્વભાવથી વિરુદ્ધ જાતિના હોવાથી આત્માના નથી એમ છે. સ્વભાવના ઘાતક હોવાથી, વિરોધી હોવાથી, અનિષ્ટ હોવાથી, દુષ્ટ હોવાથી, ત્રણ શબ્દ વાપર્યા છે રાજમલજીએ 108 કળશમાં કે કેવા છે શુભ પરિણામ અથવા બહિર્મુખ પરિણામ, અનિષ્ટ છે, દુષ્ટ છે અને ઘાતક છે, ત્રણ વિશેષણ વાપર્યા છે. પુણ્ય પાપ અધિકાર ચાલે છે ને તો પાપને તો બધા હે ગણે છે, પુણ્ય ઉપાદે ગણે છે લોકો. તો કે અનિષ્ટ છે, દુષ્ટ છે અને ઘાતક છે, આવા ત્રણ શબ્દ વાપર્યા છે. ખ્યાલ છે કોઈ જાનેગા કે શુભ અશુભ રૂપ ક્રિયા રૂપ જો આચરણ ચારિત્ર હૈ, આચરણ રૂપ ચારિત્ર હૈ, સો કરને યોગ્ય નહીં હૈ, શુભાશુભ કરને યોગ્ય નહીં હૈ, ઉસી પ્રકાર ત્યાગ કરને યોગ્ય ભી નહીં હૈ, આદર કરને યોગ્ય ભી નહીં હૈ, ઓર ત્યાગ કરને વર્જન કરને યોગ્ય ભી નહીં હૈ, એસા હૈ ક્યા? ઉત્તર ઇસ પ્રકાર હૈ કે વર્જન કરને યોગ્ય હૈ, કરને યોગ્ય તો નહીં હૈ લેકિન ત્યાગ કરને યોગ્ય ભી હૈ. વર્જન એટલે ત્યાગ કરવો, વર્જન કરને યોગ્ય હૈ, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતા હોવા, શુભ પરિણામ વ્યવહાર ચારિત્ર હોતા હોવા, દુષ્ટ હૈ, અનિષ્ટ હૈ ઓર ઘાતક હૈ, ત્રણ શબ્દ વાપર્યા છે. ઇસલિયે વિષય કષાય કે સમાન અથવા અશુભ પરિણામ કે સમાન હિ ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ હૈ, એસા કહેતે હૈ. કોણ કહે છે એસા? આચાર્યદેવ એસા કહેતે હૈ કે તત નિષિદ્ધ્યતે, એનો નિષેધ કરીએ છીએ એમ કરીને આચાર્યદેવનો શબ્દ પછી ટીકા માટે હાથમાં લીધો છે. પાંચમું બોલીએ છીએ, છઠ્ઠો કે આત્માને સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય છે, પરંતુ સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એટલે એકરૂપ થવાનો નિષેધ હોવાથી જ્ઞાન અને જ્ઞેય ક્યારે મળતા નથી, અન્ય જ્ઞેયોને જ્ઞાન ક્યારે પણ એકરૂપ થતા નથી. એને તાદાત્મ્યપણાનો એટલે તદરૂપે થવાનો જ્ઞાનનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પણ રસ સંબંધીનું જ્ઞાન થાય છે કે આ ગોળ ગળ્યો છે, લીમડો કડવો છે, લીંબુ ખાટું છે, એમ રસના જ્ઞાન રૂપે પરિણમન થવા છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી. રસના જ્ઞાન રૂપે પરિણમે છે પણ જ્ઞાન ખાટા રૂપે પરિણમતું નથી, જ્ઞાન ગળ્યું થતું નથી, જ્ઞાન કડવું થતું નથી, રસ રૂપે જ્ઞાન પરિણમતું નથી. રસના જ્ઞાન રૂપે પરિણમે છે પણ રસ રૂપે માટે અરસ છે. આમ છ પ્રકારે રસના નિષેધ થયું તે અરસ છે. આમ અરસ પણ જે સિદ્ધ કર્યું એમાં છ બોલ દરેક લઈ લીધા છે.
આના જ અનુસંધાનમાં કારણ પરમાત્મા, કારણ શુદ્ધ પર્યાય અને આ સામાન્ય અને જરા ભેદ.
હવે પ્રશ્ન બીજો શરૂ થાય છે કે કારણ પરમાત્મા કોને કહેવું? નિયમસારમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે કે જે પરમપરિણામી ભાવ સ્વરૂપ આત્મા પોતાનું મૂળ સ્વરૂપ, એનું અવલંબન લેવાના કારણથી શુદ્ધ પર્યાય રૂપ કાર્ય સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતનું કાર્ય સિદ્ધ થતું હોવાથી અને અવલંબનભૂત વિષય એનું કારણ પડતું હોવાથી, આધાર લેવામાં એ કારણ પડતું હોવાથી એને કારણ પરમાત્મા, પરમાત્માને કારણ એવું વિશેષણ લગાડ્યું છે. છે તો પરમાત્મા સ્વરૂપે આત્મા, મૂળ સ્વરૂપ,
મૂળ સ્વરૂપ,
પણ અવલંબન લેવાનું કારણ એને હોવાથી, એનો આધાર લેવાતો હોવાથી આધાર લેવાના ચીજને કારણ પણ ગણીને એને કારણ પરમાત્મા એવું નામ આપ્યું છે. અને એની સામે ગુરુદેવ પાસે પ્રશ્ન આવ્યો હતો જે ગુરુદેવ વારંવાર દોહરાવતા હતા કે સાહેબ અમારો આત્મા જો કારણ પરમાત્મા હોય તો અમને કાર્ય કેમ થતું નથી? તો કે તું કારણ બનાવતો નથી માટે કાર્ય થતું નથી. કારણ રૂપે છે પણ તું ક્યાં એને કારણ બનાવે છે માટે કાર્ય નથી થતું. એટલે કાર્ય થાય છે એ અપેક્ષા એને કારણ બનાવ્યું, કારણ એવું નામ પડ્યું છે, એટલી વાત છે. હવે એ શાસ્ત્રની અંદર પરમાગમમાં 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયનું નિરૂપણ કર્યું છે ટીકાકાર આચાર્ય, ટીકાકાર મુનિરાજે પદ્મ પ્રબંધારી દીધે કે કારણ પર્યાય છે એ પંચમ ભાવ, પૂજિત પંચમ ભાવ પરિણતિ છે. શું શબ્દો વાપર્યા છે? કે એ કારણ શુદ્ધ પર્યાય છે એ પૂજિત પંચમ ભાવ પરિણતિ છે. પંચમ ભાવ એટલે કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ એ પંચમ ભાવ છે. પૂજિત શબ્દ એટલા માટે લગાડ્યો કે એનું બહુમાન કર્યું છે, ત્યાં આદર કર્યો છે. અને પરિણતિ શબ્દ એટલા માટે લગાડ્યો અથવા કારણ શુદ્ધ પર્યાય, પર્યાય અને પરિણતિ એક અર્થમાં છે, એટલા માટે લગાડ્યો કે એ ત્રિકાળી પરમ પરિણામિક ભાવનો એક વર્તમાન ઉપસ્થિતિ રૂપ ભેદ છે માટે એને
વર્તમાન,
એનો વર્તમાન ભેદ છે. હવે વર્તમાન ભેદ એટલે શું? કે કોઈ પણ જીવ જ્યારે પોતાના સ્વરૂપનું અવલંબન લેવાનો પુરુષાર્થ કરે છે, એ તો વર્તમાનમાં થાય, પુરુષાર્થ તો ભૂત ભવિષ્યમાં ન થાય, ત્યારે જે અવલંબે છે જે તત્વને એ ત્રિકાળી હોવા છતાં એના વર્તમાનને અવલંબે છે કે અત્યારે એક સમયમાં હું આવો છું. આ વિષય ગુરુદેવના ગૂઢ શબ્દોમાં દરેક વ્યાખ્યાનમાં આવેલો છે. કારણ શુદ્ધ પર્યાયનો કેવી રીતે શરૂ કરે ગુરુદેવ કે આ આત્મા છે એ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, આટલા શબ્દ વાપરતા હતા ગુરુદેવ, એ એક સેકન્ડનો અસંખ્યમો ભાગ એટલે એક સમય, કોઈ વાર એમ પણ બોલે કે આ આત્મા છે તે એક સમયમાં અથવા એક સેકન્ડના અસંખ્યના ભાગમાં, એટલે કે વર્તમાન સમયમાં, એમ એક સમય કયો? વર્તમાન સમયમાં નિર્મળાનંદ છે, જ્ઞાનાનંદ છે, નિત્યાનંદ છે, ભગવાન આત્મા છે. આ બધા જે શબ્દો વાપરા છે એ કારણ પરમાત્મા માટે વાપરા છે. અને એ કારણ પરમાત્માનું વર્તમાન જેનું અવલંબન લેવાય છે એવું જે વર્તમાન ત્રિકાળી હોવા છતાં પણ એક ભેદ પડ્યો ને, માટે પર્યાય કહી દીધો. અને એ ખુલાસો ટીકાકાર મુનિરાજે કર્યો છે કે અહીંયા ત્રિકાળી ને પર્યાય શું કરવા કીધું, ત્રિકાળી ના અંશ ને પર્યાય શું કરવા કીધું, કે પરિસમંતાત ભેદમ ભેતી ઇતિ પર્યાય. આવો જરા નજીક નજીક. પરિસમંતાત ભેદમ ઇતિ ઇતિ પર્યાય. પરિસમંતાત એટલે સારી રીતે ચારે બાજુથી એને ભેદ કરી નાખ્યો, છૂટો પાડી દીધો, ભૂત અને ભવિષ્ય વર્તમાન ને છૂટું પાડી દીધું.
તો કારણ પરમાત્મા પણ જયારે કાર્ય થાય છે ત્યારે જ એના ઉપર આરોપ આવે છે, તો એ પણ એ સમય પૂરતી જ વાત થઈ કે નહીં?
પણ એ સમય પૂરતી વાત હોવા છતાં એમ ત્યાં નિર્દેશ કરવો છે કે એવું કારણ પણ ત્રણેય કાળે છે, ત્રણેય કાળના જીવો એ રીતે કાર્ય કરે છે.
ત્રિકાળીની અપેક્ષા
ત્યાં, ત્રિકાળીની અપેક્ષા છે. અને એ ત્રિકાળીની અપેક્ષામાં વાત અધૂરી ન રહીએ અને વર્તમાનમાં કાર્ય કરી શકાય એટલે એક નવી વાત અંદરથી ખોલીને મૂકી કે એ જ ત્રિકાળીનો જે વર્તમાન છે એને હું કારણ શુદ્ધ પર્યાય કહું છું. ગુરુદેવે બહુ વૈજ્ઞાનિક રીતે કેટલીક વાતો કરી છે અને એ પોતાનું સ્વતંત્ર સ્વરૂપ દર્શન, વસ્તુ દર્શન કે ભાવ ભાષણ કયો એની અંદર કામ કરે છે. નહીં તો ગુરુદેવ અત્યારે જે સાયન્સ ચાલે છે એટલું સાયન્સ કઈ ભણ્યા નથી, જેને ફિઝિક કેમેસ્ટ્રી કહીએ આપણે. પણ ફિઝિક્સની અંદર આવે છે સરફેસ ટેન્શન, આંખના ડોળામાં ઝામર હોય ત્યારે માપે છે કે નહીં? ટેન્શન માપે છે. એ પાણી છે, પાણીની સપાટીની અંદર સપાટીનું બળ હોય છે. ગુજરાતીમાં કહીએ તો પ્રવાહીનું સપાટી બળ એને સરફેસ ટેન્શન કહેવામાં આવે. સરફેસ એટલે સપાટી, ટેન્શન એટલે બળ. અને જુદા જુદા પ્રવાહીને જુદું જુદું હોય છે. પાણીનું સરફેસ ટેન્શન એટલું મોટું છે કે મોટી મોટી સ્ટીમરો તરે છે એના ઉપર. સ્ટીમરનું બોડી લાકડાનું ન હોય, શેનું હોય? લોખંડનું હોય. કેવા લોખંડનું હોય? કે જેને ખારા પાણીનો કાટ ન લાગે એવું લોખંડ હોય. પાછું કેવો? નહીતર તો સામાન્ય લોખંડ ને તો ખારી હવા છે ને એ મુંબઈમાં ખાઈ જાય છે. બધાના બારે દરવાજા લોખંડ ના ખવાઈ જાય છે. મુંબઈના એમાં દરિયા કિનારે રહેતા હોય ને તો તરત જ ખવાય છે અને ગાડીના બળી ખવાઈ જાય છે. પણ એ 24 કલાક સ્ટીમર પાણીમાં, ખારા પાણીમાં રહે છે તો એનું બળી ખવાય નહીં. કારણ કે બળી ખવાય તો લીકેજ થાય ને પાણી અંદર ગરે, ડૂબી જાય સ્ટીમર. લોઝ ઓફ ફ્લોટેશન ન રહીએ સાયન્સમાં. એવું અડધો ઇંચ પ્લેટ જાડી હોય છે, આઠાની પ્લેટ હોય છે. અમને ક્યાંથી ખબર? અમારે ત્યાં ભાવનગરમાં શિપ બ્રેકિંગ યાર્ડ છે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે ને, એ પ્લેટોનો બહુ મોટો ધંધો ચાલે છે. હજારો ટન નીકળે છે લોખંડ. એક વાણ તોડે, એક સ્ટીમર તોડે, હજારો ટન નીકળે છે. એટલું બધું લોટું પાણીમાં તારે ખીલી નાખો તો તળીએ બેસી જાય. પાણીના ગ્લાસમાં એક ખીલી નાખો તો તળીએ બેસી જાય. પાવલી ભાર હોય ને તો નીચે બેસી જાય. અને આવડી મોટી હજારો ટનની સ્ટીમર ટન, 50-50 હજાર ટન, 80-80 હજાર ટન વજન હોય છે સ્ટીમરનું. તેનું ઉપર તો એ મળે છે, એનો ભાવ જ વજન ઉપર થાય છે. એનું કારણ એ છે કે સરફેસ ટેન્શન છે એના વૈજ્ઞાનિક પરિસ્થિતિમાં એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. જેનું એનું સરફેસ ટેન્શન આગળ એ લોખંડ પણ એકવાર ઉપર રહી જાય. અને એવો જ પ્રવાહ એક મર્ક્યુરી છે, એનું સરફેસ ટેન્શન એથી વધારે છે. અડધો ગ્લાસ જો મર્ક્યુરી નો પારા નો ભરેલો હોય ને એના ઉપર ખીલી નાખો તો ઉપર તરે એસી નો બેસે, પાણીમાં હેઠે બેસી જાય. આ કારણ શુદ્ધ પર્યાય છે એ સરફેસ ટેન્શન નો નિયમ છે અહીંયા વૈજ્ઞાનિક રીતે. અને વર્તમાન સરફેસ ટેન્શન એટલું બધું છે કે ગુરુદેવની ભાષામાં કહીએ તો કે એ એક એવી ઉપલી સપાટી છે, ત્રિકાળી તો બહુ ગહન છે, એ તો દરિયો છે, એનો તળિયું નથી એવડો મોટો દરિયો છે, પણ એની ઉપલી સપાટી એવડી મોટી એવી ટેન્શન વાળી છે, એવી શક્તિશાળી છે કે વર્તમાન જે પ્રવૃત્તિ અવસ્થા છે એ આમ પ્રવર્તે છે, જે આમ સન્મુખ થાય ને ત્યાં કેવળ જ્ઞાન ફાટે અંદરથી. કેટલું સરફેસ ટેન્શન છે ચિમનભાઈ, ગુરુદેવ આવું બધું ખોયેલું છે, નકશો દોરેલા છે કે ચારે પ્રકારના ભાવ છે, ઉદય ઉપસમ ક્ષોપસમ ને ક્ષાયિક, એ તો ઉપર ઉપરના મોજા છે દરિયાના. નીચે જે શાંત દળ છે કે જ્યાં મોજાનું હલનચલન નથી પાણીનું, એવું જે ત્રિકાળી દળ છે એ આત્મા છે, ત્રિકાળી ચૈતન્ય દળ તે આત્મા છે, અને એની ઉપલી સપાટી એ આ કારણ શુદ્ધ પર્યાય છે. પર્યાય આવતું નથી ને દ્રવ્યમાં પર્યાય જાતે નથી, પણ પર્યાય સન્મુખ થાય છે ત્યાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળ જ્ઞાન છે ને ઉત્પન્ન થાય, પર્યાય સન્મુખ થાય એમાંથી થયું છે, એટલું આત્માની અંદર સામર્થ છે કે જેને જોતા કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. અંદરના સામર્થ્યનો તો હિસાબ કિતાબ થઈ શકે એવું છે જ નહીં, આ તો એનું સામર્થ બતાવવાનો એક સેમ્પલ છે. પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે, સ્વભાવ સન્મુખ થાય છે, કારણ પરમાત્માને સન્મુખ થાય છે, એ બતાવવા માટે એ વિષય ચાલ્યો છે. કારણ શુદ્ધ પર્યાય ત્રીજી વાત રહી જ્ઞાન સામાન્ય ની, કે જે જ્ઞાન નો પર્યાય છે એમાં જ્ઞાન વિશેષો છે, અનેક જ્ઞેયો જ્ઞેયોના આકારો છે તે જ્ઞાન વિશેષો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વિશેષો જ્ઞાન સામાન્યને સિદ્ધ કરે છે, બરાબર? કે એમાં કઈ તર્ક છે નહીં, જ્યાં વિશેષ હોય ત્યાં સામાન્ય વગરનો વિશેષ હોય એ તો વાત જ વિચારવા જેવી નથી, સમજણ વગરની વાત થઈ ગઈ વિશેષની, પણ એ તો ત્યાં જે જ્ઞાન સામાન્ય છે એ અહીંયા 49મી ગાથામાં એમ કહે છે કે એ સ્વસંવેદન પરિણામ રૂપ છે. તો જો તમે તમારા જ્ઞાન વિશેષમાં ત્યાં જ રહેલા જ્ઞાન સામાન્યની શોધ કરો તો તમને તે સંવેદન પરિણામ રૂપ જણાશે, અને જ્યારે સંવેદન પરિણામ રૂપ જણાશે ત્યારે તમને ત્રિકાળી શુદ્ધાત્મ સ્વરૂપની પરિણામે તમને ઓળખાણ થઈ જશે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતિતિ. વેદન છે ને એટલે અનુભવાંશ
લીધું, સ્વભાવ સદૃશતા છે
ના, એવો જ સ્વભાવ છે. જેવું જ્ઞાન સામાન્ય સંવેદન પરિણામ રૂપ છે એવો જ ત્રિકાળી સ્વભાવ છે.
સરફેસ ટેન્શન ત્યાં છે,
સરફેસ ટેન્શન ત્યાંથી હાથમાં આવી જાય છે. જિજ્ઞાસા છે મારું સ્વરૂપ કેવું, એવી જેને જિજ્ઞાસા છે તેને ઓળખાણ થઈ જાય છે. સેમ્પલ ઉપરથી આખો રવો આવો છે, કણી ગોળ ચાખ્યો કે આખો રવો આવો જ ગયો છે, બસ પકડાઈ. સેમ્પલ સેમ્પલ છે ને, રવો રવો છે, પણ રવાનું જ્ઞાન આવી ગયું સેમ્પલમાં.
નથી. આપણે શું કીધું, આ વર્તમાન પર્યાય નું વર્તમાન છે અને પેલું ત્રિકાળી નું વર્તમાન છે,
પછી અસદ્રશ,
એટલો ભેદ લેવો.
એક સામર્થ રૂપે છે, એક પ્રગટ પર્યાય વ્યક્ત રૂપે છે, એક અવ્યક્ત રૂપે છે, શક્તિ રૂપે છે, આ વ્યક્તિ રૂપે છે, એટલો તફાવત છે. ભાવે સદ્રશ પણ છે, માટે ઓળખાણ થાય છે. એટલે એમાંથી ગમે એટલું નીકળે પણ કઈ ઓછું ન થાય. અક્ષય પાત્ર છે આત્મા, પોતે જ અક્ષય પાત્ર છે. ગમે એટલું લ્યો ને એમાંથી જ્ઞાન, ગમે એટલું વપરાય, ઘટવાનો કોઈ પ્રશ્ન નથી, ઓછું થવાનો પ્રશ્ન.
પરમ પારિણામિક સ્વભાવ ભાવ અને પારિણામિક ભાવ, પારિણામિક ભાવ ને અપેક્ષિત ભાવ કીધો છે અને પરમ પારિણામિક ભાવ તે નિરપેક્ષ ભાવ છે. અહીં ભેદ કેવી રીતે?
પારિણામિક ભાવ છે દ્રવ્યમાં છે, છે દ્રવ્યનું જે ધ્રુવ સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપ છે, સામર્થ સ્વરૂપ સ્વરૂપ છે, એ પારિણામિક ભાવે છે. અને આત્માને, પોતાના આત્માને પરમ પારિણામિક ભાવ કહે છે. પારિણામિક ભાવ તમારામાં છે, મારામાં છે, બધા આત્માઓમાં છે, બધા પૂતગળોમાં છે, આકાશમાં છે, કાળાણુઓમાં છે, છે દ્રવ્યમાં છે. પણ મારો આત્મા મારા માટે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. ઉત્કૃષ્ટ મને મારો આત્મા ઉત્કૃષ્ટ છે, તમારો એની નિશ્ચિત પરમાત્મા નો
નહીં,
કેમ કે પરદ્રવ્ય છે મારા માટે.
પારિણામિક ને અપેક્ષિત કઈ રીતે?
અપેક્ષિત એટલે શું છે? આવી અપેક્ષા લાગે છે.
જીવત્વની અપેક્ષા ત્યાં કયા પ્રકારે લાગે?
એમાં શું છે કે જીવો છે ને એમાં બે યોગ્યતા વાળા જીવો છે, ભવ્ય અને એક અભવ્ય, એવી બે યોગ્યતા છે. ગુણે નથી,
ગુણે નથી,
પર્યાય નથી,
યોગ્યતારૂપ,
યોગ્યતારૂપ છે, શક્તિરૂપ યોગ્યતા છે. એનું બે પ્રકાર છે,
એટલે જીવત્વના બે પ્રકાર છે.
છ નંબર ટીકામાં રસ છે માટે જ્ઞાન નથી એમ ગુરુદેવ શ્રી કીધું, પર પ્રકાશક ને લીધે જાણે છે કેવું વ્યવહાર છે એનું શું? સમજવો ને કઈ પ્રયોગમાં કઈ કામમાં?
સ્પષ્ટ શબ્દ એમ હતા ગુરુદેવ ના, ધ્યાનથી સાંભળવું તો ફરીને કેસેટ લઈ લીધો, કે ત્યાં જે રસ સ્વપર પ્રકાશકપણામાં રસનું જ્ઞાન થાય છે, રસ રૂપ જ્ઞાન થતું નથી પણ રસનું જ્ઞાન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે. શું કહ્યું? તો એમ કહેવું તે વ્યવહાર છે. જ્ઞાન તો એનું નિશ્ચય, સ્વપર પ્રકાશક એ જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ છે. શું કહ્યું? નિશ્ચય વ્યવહારમાં કે જ્ઞાન નું સ્વપર પ્રકાશક પણ તે જ્ઞાન નું નિશ્ચય સ્વરૂપ છે અને જ્ઞાનમાં રસ જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. કથન કરતા વ્યવહાર, કથન કથન વ્યવહારમાં જાય છે, વસ્તુનું સ્વરૂપ નિશ્ચયમાં જાય છે.
અરીસાના દાખલાથી કયો કેવી રીતે?
જેમ કે અરીસો છે, અરીસાની પર્યાયમાં પ્રતિબિંબ પડ્યું તો એનું નિશ્ચય સ્વરૂપ છે. અરીસાનું એવી સ્વચ્છતા છે તો પ્રતિબિંબ પડે છે, ભીંતમાં નહીં મોઢું દેખાય,
દેખાય
તો ભીંતમાં અરીસો લગાવી દેવાશે એમાં મોઢું દેખાશે, તો એ અરીસાનું નિશ્ચય સ્વરૂપ જ છે.
એને જ અરીસો કહેવાય કે જેમાં પ્રતિબિંબ ઉઠે, એનો નિશ્ચય સ્વરૂપ છે. પણ વ્યવહાર શા માટે કીધું એવા કથનને? નિશ્ચય આવું સ્વરૂપ હોવા છતાં એના કથનને વ્યવહાર શા માટે કર્યો? કે એક નિશ્ચય ચીજને બીજી ચીજથી દેખાડવી પડે છે માટે વ્યવહાર. આત્માના જ્ઞાનને પરથી છે સમજાવવું પડે છે માટે વ્યવહાર આવ્યો. એક અપેક્ષા એ છે એ કથન. બીજી કથનની અપેક્ષા એ છે કે જ્ઞાન પરગ્નિને જાણતું હોવા છતાં અથવા જ્ઞાનમાં પરગ્નિ જણાતું હોવા છતાં જ્ઞાન જ્ઞેયની સાથે તન્મય થતું નથી, તન્મય થઈને જ્ઞાન જાણતું નથી, માટે પણ વ્યવહાર છે. બે અપેક્ષા ગુરુદેવે ખોલી છે. હું શા માટે અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે એની બે અપેક્ષા પણ પોતે ખોલી છે એમ વાત છે. પણ જેમ રાગ તે આત્મા નથી અને શરીર તે આત્મા નથી એમ અહીંયા કહેવાનો અભિપ્રાય નથી. એ વ્યવહાર તો જૂઠો જ છે, એ અહીંયા વ્યવહાર જૂઠો છે એમ કહેવાનો અહીંયા અભિપ્રાય નથી. એમ લીધું પોતાને અનુભવે છે અને એમાં જે જ્ઞાકાર ઉત્પન્ન થાય છે તેનાથી જ્ઞાનમાં એમ જણાય છે કે આ કેરી ખાટી હતી, ગળ્યું નહોતી, કલર મજાનો કેસરી છે પણ છે ખાટી.
જાણી
થયા વગર જાણી લે છે એમ કે
જે ક્ષણે જાણે છે ત્યારે તન્મય નથી.
હે,
જે ક્ષણે જાણે છે
ત્યારે તન્મય નથી, તન્મય થઈ શકતું પણ નથી.
સમજવાનું છે
ને ભિન્નતા સમજવાની, એટલા માટે ભિન્નતા સમજાવવા માટે એને વ્યવહાર કર્યો. સ્વભાવ પણ કહેવાય છે, ગુણ પણ કહેવાય છે, ત્રણેય અર્થમાં વપરાય છે. જ્યાં જે લાગુ પડતું હોય એ પ્રમાણે અર્થ કરાય.
ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે કે અતિન્દ્રિય અનુભવ વખતે મનનો આશ્રય રહેલો છે.
મનનો
આશ્રય છે એ કઈ રીતે? ત્યાં અતિન્દ્રિય
પૂર્વ પર્યાય અપેક્ષિત વાત છે. એક ખુલાસો એ છે કે પૂર્વ પર્યાયમાં મનનું અવલંબન હતું, બીજી કોઈ ઇન્દ્રિયનું નહોતું, એટલે મન જનિત અનુભવ થયો એમ પણ કહેવાય. કેમ કે વિકલ્પ મન આશ્રિત આત્માનો ચાલતો હતો, શુદ્ધ સ્વરૂપનો વિકલ્પ ચાલતો હતો. બીજું કે જે અનુભવ થયો જ્ઞાનમાં એ જ્ઞાન ક્ષોભ સંભાવે છે. બારમા ગુણ સ્થાન સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જે મતિશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય છે, અવધિ મન પર્યાયમાં જ થયો, મતિશ્રુતમાં જે અનુભવ થાય છે એ ક્ષોભ જ્ઞાન છે. અને સૂક્ષ્મ જ્ઞાનનું બીજું નામ મન છે. દ્રવ્ય મનનું અવલંબન ન હોય તો એનું બીજું નામ ભાવ મન છે. એટલે પણ એને એ મન છે એમ કહેવાય છે કે ત્યાં મન છે હજી પણ એ એ આગમ ભાષા છે. સૂક્ષ્મને દર્શાવવું તે આગમ ભાષા છે અને અધ્યાત્મને દર્શાવવું તે અધ્યાત્મ ભાષા છે. એમ ભાષામાં અધ્યાત્મ પદ્ધતિ અને આગમ પદ્ધતિ એવી બે શૈલી છે, પદ્ધતિ કયો કે શૈલી છે. તો અધ્યાત્મ પદ્ધતિમાં એમ કહેવાય, અનુભવ પ્રકાશ વાંચો અધ્યાત્મ પદ્ધતિનો ગ્રંથ, તો એમ કહેશે કે આવો નિર્વિકલ્પ અતિન્દ્રિય અનુભવ થતા મન તો બિચારું પહેલેથી જ મરી ફીટે છે, એવા શબ્દ વાપરશે. કેવા શબ્દ વાપરે છે? કે મન તો બિચારું પહેલેથી મરી ફીટ્યું છે, મરી ગયું છે એમ કહેશે. અધ્યાત્મ શૈલી છે. આ આગમ શૈલી છે. ટોટલ મુલજી સાહેબની શૈલી પ્રધાન શૈલી રહી છે આગમ પદ્ધતિની. મોક્ષમાં પ્રકાશકમાં અહીંયા ચિઠ્ઠીમાં આ ગપ્પો થતી રહી છે. ને પોતે પણ કર્ણાનુયોગના બહુ જ કુશળ જ્ઞાતા હતા. એમણે ગોમટ સારની ટીકા કરી છે, સમ્યક જ્ઞાન ચંદ્રિકા. અને ક્યાંક ક્યાંક સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પ્રસ્તાવનામાં તો એમ લખ્યું છે કે કર્ણાનુયોગનો પણ મુમુક્ષુ અભ્યાસ કરવો કઠિન છે. ઘણો ક્ષુક્ષમ હોય એનું જે કામ છે, સાધારણ ક્ષુક્ષમ વાળાનું કામ નથી. પણ સાધારણ ક્ષુક્ષમ હોય, કઠિન પડતું હોય, અભ્યાસ ન થઈ શકતો હોય, તો પણ એનો તિરસ્કાર ન કરવો એવી સૂચના આપી છે. એ એક સૂચના ઉપરથી બાકીની વાત એમ સમજાય છે કે ચારે અનુયોગમાંથી કોઈ પણ અનુયોગનો તિરસ્કાર મુમુક્ષુ જીવથી જાણે અજાણે પણ ન થવો જોઈએ.
તિરસ્કાર
પછી પછી પણ ચારે એટલા માટે કે ચારે અનુયોગ ભગવાનની વાણી છે,
તાત્પર્ય વિતરાક
જીન વાણી છે. અને એ જીન એમને ક્યારેક ક્યારેક એવા દ્રષ્ટાંતો આપ્યા છે, શું ભરત ચક્રવર્તીના એવા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. એ કથાનું યોગ છે. રામચંદ્રજીના, ભરત ચક્રવર્તીના એ બધા જે દ્રષ્ટાંતો આપ્યા છે એ કથાનું યોગ છે. એમનું આચરણ બતાવ્યું છે એ વખતે એ ચરણાનુયોગ છે. અને કર્ણાનુયોગને તો છોડી શકાય એવું જ નથી, કેમ કે ઉદય ઉપસમ ક્ષોપસમ આદિ ભાવનું વર્ણન કરવું ત્યારે એ તો કર્મ સાપેક્ષ તો ભાવો છે એ બધા. અને કર્મના પર્યાય નિમિત્તે તો એના નામ પડ્યા છે. કર્મના એવા પરિણામો થયા છે એ નિમિત્તે આત્માના પરિણામના નામ પાડવા પડ્યા છે શાસ્ત્રકારો. એટલે કર્ણાનુયોગને તો મસ્ત છોડી શકાય એવું નથી, વાતે વાતે એ તો આવે એવું છે. એટલે ચારે અનુયોગમાં તો આવે જ છે, આપણા ગુરુદેવના વાણીમાં પણ ચારે અનુયોગ આવે જ છે. પણ અણસમજણથી કોઈ ભૂલ ન કરે એટલા માટે
આ દ્રષ્ટિકોણથી ગુરુદેવના પ્રવચન કઈ વાર સાંભળવાનો ટ્રાય કરી. ભાગ્ય જ કોઈ કોઈ મતલબ પ્રવચન ભાગ્ય નહીં, મતલબ પ્રવચન કોઈ એવું નથી જેમાં ચારો નિયમ નથી આવતા.
એ તો સોગાનીજી એ કહ્યું છે
દરેક પ્રવચનમાં
કે એક ઘંટે કે પ્રવચન મેં ગુરુદેવ કોઈ એક ઘંટે કે પ્રવચન મેં પૂરી પૂરી વાત આતી હૈ. એ તો ટોટલ માર્યો છે એ વાત.
એમ જ છે.
વચનોમાં કહેવાય છે કે જ્ઞેય ઉપાધિને હે એ દ્રષ્ટિકોણથી પણ જોવું જોઈએ કે
જેમ કે નવ તત્વ છે તો પુણ્ય પાપ આશ્રયબંધ એ તત્વ છે. પણ એને જાણવાની એવી રીતે એ તત્વ નથી, આદરવાની દ્રષ્ટિએ તે તત્વ છે, જાણવાની દ્રષ્ટિએ તત્વ નથી. ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને કઈ રીતે અવલોકવી? પોતાનો જ્ઞાનનો અનુભવ કેટલા ક્ષેત્રમાં વ્યાપે છે, વ્યાપકતા ક્ષેત્ર અપેક્ષાએ છે. અથવા કોઈ પણ જીવની પર્યાય પોતાના ક્ષેત્ર પર્યંત જ વ્યાપે છે, ક્ષેત્રની બહાર પણ નહીં અને ક્ષેત્રનો કોઈ ભાગ છોડીને પણ નહીં, વધારે નહીં ને ઓછી નહીં. જીવની કોઈ પણ પર્યાય પોતાના સ્વક્ષેત્ર પ્રમાણ પરિણમે છે. હવે જ્ઞાનની પર્યાયમાં વેદન છે, અનુભવન છે. એટલે પોતાના સ્વક્ષેત્રની અંદર પોતાનું અનુભવન અને વેદન છે. એમ પોતાના વેદનથી વ્યાપકતાને અનુભવ ગોચર કરવી એને જ્ઞાનની વ્યાપકતાનું અવલોકન કહો, અનુભવન કયો, અનુભવ જ્ઞાન કયો, એમ કહેવામાં આવે છે.
વેદનથી વ્યાપકતાને અવલોકન એટલે તો પાછું આપણે જે વાત થઈ સામાન્ય ઉપર
સામાન્ય ઉપર આવવાનો તો પ્રયોગ છે.
પેલા
વ્યાપકતા ખ્યાલ આવે છે. વ્યાપકતા નો અવલોકન વિશેષતા વેદકતા
આપણે તો વેદકતા ના અવલોકન ની વાત સમજીએ છીએ, તો વ્યાપકતા પહેલા ખ્યાલમાં આવે છે તો એ કયા પ્રકાર
ભાષણ ની અંદર વિષય છે, પ્રયોગ કરો તો ખ્યાલમાં આવે એ વિષય પ્રયોગ છે, બેલેન્સ કેવી રીતે રાખવું એ સમજાવવાનો વિષય નથી, વાણીની એક હદ છે પછી તો કામમાં લાગવું જ પડે, નહીતર આપણે સાંભળ્યા જ કરીએ અને વાંચ્યા જ કરીએ એવી પરિસ્થિતિ રહી જાય. Thank you.